તારીખ 3/10/1990 શ્રી યોગ વાશિષ્ઠ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 59.
ખોટું છે તે ખોટું જ છે, ખોટું છે તે
ખોટું છે,
ખોટું છે. ખોટાની સાથે કોઈને કાંઈ લાગતું ઓળખતું નથી. ખરેખર કોઈને કોઈની સાથે કોઈ સંબંધ નથી. બધા સંબંધ ખોટા છે. સરવાળો મારે છે એ મુનિ આ પ્રમાણે વિચાર કરતા, એ વિચારને લીધે જેમ ભટક માર્ગોને નિર્નળ ભૂમિમાં રુચિ થાય, ભટક માર્ગો ઘણા પાણી ન જોવે તો એને રાતે ઉજ્જળ ભૂમિ છે તેમ મને સઘળા પદાર્થોમાં અરુચિ થઈ છે. આખો સંસાર ઉજ્જળ લાગે છે એમ કે છે. સંસાર ઉપર દ્રષ્ટિપાત કરું છું તો આખો સંસાર મને ઉજ્જળ લાગે છે, ક્યાંય રુચિ થાય નથી. એ મહારાજ હવે મને આપ કહો છો એવી રીતે ઇન્દ્રલાલ જીવું આ જગત સાકારણથી ઉત્પન્ન થાય છે, એ સાકારણથી વધે છે અને પાછું સાકારણથી નાશ પામે છે, કે જેથી આ જગતમાં જન્મ જરા મરણ સંપત્તિ અને વિપત્તિ આદિ અનેક અનર્થો વારંવાર પ્રગટ થાય છે, પ્રગટ થાય છે અને પાછા તિરોહિત થઈ જાય છે, વળી પાછા વધે છે. ઉત્પાદ મિત્રો આવ્યું, ઉત્પાદ મિત્રો જેમ પવનો પહાડ ઉપરના વૃક્ષોને કરી નાખે તેમ મારે ઘડીએ એના એ જ તુચ્છ ભોગોએ અમને જાજરા કરી નાખ્યા છે, પાડી નાખ્યા છે. પહાડ વૃક્ષોને જેમ ભૂમિની સુંદરતાને નાશ કરી દઈએ છીએ એવી પરિસ્થિતિ. જેમ તુલાનાશો પવનથી બોલ્યા કરે તેમ પ્રાણ નામના વાયુઓથી બોલ્યા કરતા મનુષ્યો બોલે છે. જો કઈ પુરુષાર્થ ન કરે તો તેઓને વ્યર્થ અને જડ જેવા સમજવા જોઈએ એ વાત કરે છે. માસરા બોલે માણસ બોલે એમાં મને કઈ ફેર જ દેખાતો નથી. પુરુષાર્થહીન મનુષ્યો જે કઈ બોલે છે એમાં મનના માસરા બોલે તો ભરાય નહીં. પોલા માસ વાંચના પોલા કોણ ભરાય એમાંથી સુખવાતા નથી. એવું મનુષ્ય બોલે છે પુરુષાર્થ એમાં ને એમાં કઈ વર્તમાન જે ઉપલબ્ધ જૈન સાહિત્ય છે જૈન માનમાં એ બહુ મર્યાદિત છે, ઘણો ભાગ એનો નથી. ત્યારે ઘણો ભાગ નથી એ નથી માંથી કઈક એવું પાછું આ લોકોને કઈ આવે છે. અમુક યુક્તિઓ અમુક દ્રષ્ટાંતો આપણે એને સમજાવે આવે છે. આ ગ્રંથો વાંચ્યા છે જેને વાંચ્યો એની પાસેથી સાંભળ્યા છે એમાં જે દ્રષ્ટાંતો નથી આવતા એવા દ્રષ્ટાંતો આ લોકો એવા સરસ હોય છે કે દ્રષ્ટાંત એવું બેસી જાય એને એના સાયકોલોજી પર અસર થયા વગર રીતે પરિણામ આપે એવી કેટલીક વાતો છે. અમદાવાદ કે આ ગ્રંથ ની અંદર કેટલાક દ્રષ્ટાંતો એવા છે કે માણસના પરિણામ ઉપર એ અસર કરી જાય છે એવી કેટલીક વાતો છે. એ પણ ગ્રંથને ઉપયોગીતા સિદ્ધ કરે છે.
પરિણામ એટલે જ્ઞાન નો ફેર પડે, જ્ઞાન નો ફેર પડે,
જ્ઞાન માં ફેર પડે, રાગ માં ફેર પડે, રાગ નો વૈરાગ થાય. બીજું શું છે કે એ લોકોના સંપ્રદાયમાં રામચંદ્રજીનું જે પાત્ર છે એ પાત્રને આપણે ન સમજી શકીએ એની દ્રષ્ટિએ એ લોકો જોડે છે. રામચંદ્રજીનું પાત્ર એકદમ આઈડિયલ લેવામાં આવ્યું છે. એમનું વ્યવહારિક જીવન પણ એટલું જ આદર્શમય છે અને આ એમનું આંતરિક જીવનનો વિષય છે. પૂરી જે રામાયણ છે એને ઉત્તર રામાયણ કહેવામાં આવે છે. મૂળ રામાયણ આ છે એમ કહે છે, પેલી ઉત્તર રામાયણ કહે છે. એટલે બાહ્ય જીવન છે, આ એમનું અંતરંગ જીવન છે.
ઉત્તર રામાયણ આમ સાચી કે ખોટી
કથાની અંદર તો કોઈ પણ ધર્મનો કથાનો યોગ હોય એમાં ફેર પડે છે. પછી જૈન બંને કથાનો યોગ હોય કે એની મતનો હોય, કથાનો યોગની અંદર તો ફરક પડવાનો જ. પણ એનું જે ઉદ્દેશ હોય છે, સિદ્ધાંત હોય છે, એમાં જે છે એ જાળવી રાખવા માટે પછી કથાની અંદર તો ફેરફારો થાય છે ગાળે કરીને. અહીંયા એક બનાવ બને ને, એક બનાવ બને ને એને બીજે દિવસે છાપામાં આવે ને તો જુદા જુદા છાપામાં થોડો જુદા જુદા સમાચાર આવે. હવે તો પ્રેઝન્ટ કન્ડિશન છે, આ તો પાસ્ટ કન્ડિશન છે. પ્રેઝન્ટ કન્ડિશનમાં જો આટલો ફેર પડતો હોય તો પાસ્ટ કન્ડિશનમાં ફેર પડ્યા હોય રિયલ નહીં કોઈ દિવસ.
એ વખતે તો આવા સાધનો નહોતા,
આવા સાધનો પણ નહોતા, પણ અમસ્તિક પરંપરા ચાલે. એક વાર હું તમને કહું, એ જ વાત તમે બીજાને કહો તો ફેર પડે, બીજો ત્રીજાને કહેતો એ થી ફેર પડે. તો કેટલી મોટાથી કહેવાતું 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 જય ભાવ હશે ફેર તો પડવા, ફેર ન પડે. પણ એ નથી જોવાનું, એનો સિદ્ધાંત અને એનો આદર્શ શું છે, એમાંથી બોધ શું છે, એટલું જોવાનું. દ્રષ્ટાંતો બહુ આપે છે આ ગ્રંથમાં, પગલે પગલે વાતે વાતે દ્રષ્ટાંત આપે છે. અને મારા વાંચનું દ્રષ્ટાંત આવ્યું, બીજું દ્રષ્ટાંત છે કે જેમ જૂનું ઝાડ પોતાની કોતરમાં રહેલા ઉગ્ર અગ્નિથી તપી જાય, તેમ હું પણ આ દુઃખ શીર કે ટળે એવી ચિંતાથી તપી ગયો છું. આ વૈરાગ્ય મને આવ્યો છે 16 વર્ષની ઉંમર, તમે કીધું 16 વર્ષની ઉંમર છે, 11 વર્ષની 9 મહિના 15 વર્ષની 9 મહિના આયુષ્ય લીધું છે અને આ વાત ચાલે છે, સંવાદ ચાલે છે કે આ દુઃખ શી રીતે ટળે એવી ચિંતાથી હું તપી ગયો છું. જોકે મારું હૃદય સંસારના દુઃખો રૂપી પથરાઓથી પુરાઈ ગયું છે, તો પણ મારા સ્વજનો મારે માટે રોશે એ ગીતને લીધે હું આંસુ પાડીને રોતો નથી. હું રહું તો બીજા રોવા માંડે, કે મારું હૃદય તો રડે છે સંસારના દુઃખો જોઈને, મારું હૃદય રડે છે પણ આંસુ પાણી નહીં એટલા માટે નથી રોતો, કે હું રહું તો બીજા રોવા માંડે. એ ઘરની અંદર એવી વ્યક્તિ હતી કે જે બધાને જ પ્રિય હતી. રામચંદ્રજીનું પાત્ર એવું લીધું છે, એ બહુ જ સૌમ્ય મુદ્રા વાળા એ પુરુષ હતા, એટલા સ્વરૂપ પણ હતા, કર્મ શરીર છે, પણ આખા કુટુંબમાં નહીં આખી પ્રજામાં બધાને પ્રિય હતા. તીર્થયાત્રાએ જાય તો બધા રોવા માંડ્યા હતા. આગળ જે પ્રકરણ ચાલ્યું છે, મેં થોડાક 2-4 પ્રકરણો જોયા આપેલા કે હું તીર્થયાત્રાએ જઈએ એમ કહ્યું ને, તો તીર્થયાત્રાએ ગયા તો બધા મૂકવા આવે, અમુક સુધી વળાવવા માટે છોડવા માટે આવ્યા, પડતી સ્ટેશન સુધી જઈએ. ત્યાં તો બધા તો બધા હાથી ઉપર ને ઘોડા ઉપર ને બીજા વાહનો ને રથ ને એવા બધા વાહનો હતા, તો લોકો એને છોડવા આવે પણ છોડે નહીં જલ્દી. પછી આ હાથે પગે લાવીને છોડાવે કે ભાઈ સાહેબ હવે તો પાછળ ઘણું તમને ચાલે આવે, તો પછી રડતા રડતા એની પ્રજા પણ એને રડે, ત્યારે છોડતી વખતે રડે, એટલા બધા પ્રિય પાત્ર હતા. આને રામાયણમાં જે આવે છે ને કે કઈ કઈએ વનવાસ માંગ્યો હતો, એ જૈન રામાયણમાં નથી. કઈ કઈને ભરત જેટલા પ્યારા હતા એટલા જ રામ પ્યારા હતા. રામ ઉપર બધા જ આખા કુટુંબને, પ્રજાને શું, પ્રજાને જ્યારે પ્રેમ હોય ત્યારે કુટુંબમાં તો કોઈને અપ્રેમ હોય એ પ્રશ્ન જ ન હોય. એટલે કૈકેયીને જે ખરાબ ચિત્ર છે એ રામાયણની અંદર એ વાત છે, જૈન રામાયણની જે વાત એ જે રામચંદ્રજીની માતાને જેટલો પ્રેમ હતો એટલો જ કૈકેયીને પ્રેમ હતો એવું ત્યાં બતાવે છે. પણ ભરત પહેલેથી વૈરાગ્ય બહુ હતા અને એ દીક્ષા લેવા માંગતા હતા મુનિ બની ગયા. તો વાત તો રામચંદ્રજી સંભાળવાના છે, કેમ કે પાટલી કુંવર સિવાય રાજ કોઈ રૂઢિ નહોતી, કોઈની અંદર પદ્ધતિ હતી, જે પાટલી ઉંમર હોય એને રાહ મળે એટલે એમને તો એ ટાઢા પણ એ ખસી જવા જેવું હતું કે ચાલો આપણે તો આ ઝંઝટમાં આવે તો મુશ્કેલ પડવાનું નથી અને કઈ કઈ રીતે બધું એના ઉપર મોરાવે તો જોઈ દીક્ષા લઈએ તો એ જુદી જુદીને મરી જાય દીકરાના વિયોગ એટલે એ રીતે પોતાના પોતાનું દુઃખ સહન કરવા તૈયાર એટલે માત્ર ભરતનું રાજ માગ્યું હતું રામચંદ્રજી નો વનવાસ માગ્યો નો માત્ર એને રાજે જ માગ્યું હતું ફસાવવા માટે કે આને રાજમાં ફસાવો એટલે એને રઘુકુળની રીતિથી બીજી રીતે આ પોતાનું વચન માગી લીધું વચન ડિપોઝિટ રાખ્યું કોણ કુશળ બાય હતી એને એ રીતે બતાવવા માંગે છે એટલી બધી એની વિચિક્ષણતા હતી કે રાજકાજમાં પણ દશરથ રાજાને મદદ કરતી રાજકાજમાં યુદ્ધમાં પણ મદદ કરતી યુદ્ધની અંદર દશરથ રાજા જયારે ઘરેને હારી જવાનું બધે મરી જવાનું તો મરાય મરાઈ જાય યુદ્ધની અંદર તો પછી તો હારી જાય એટલે મરી જ જાય ત્યારે હારી જાય ત્યાં સુધી તો લેડા જ કરે એમાં મરવાની પરિસ્થિતિમાં આખો વ્યૂહ બદલી નાખે અને દશરથ રાજા જીતી જાય છે પોતે પણ મનમાં હારી ગયા હતા આ યુદ્ધ આપણે હારી જશું એમાં કઈ કઈ ને કારણે જીતે છે ત્યારે એને કહે છે તારી વિચિક્ષણતા ગજબ છે હું તારે શું જોઈએ તો માગી લે મારી પાસે તો બહુ વિચિક્ષણ હતી અત્યારે કઈ નથી જોતું કે તારે જોશે ત્યારે માગે છે મારું વચન કે પાસે રાખ્યું કરું તારે જોયું તારે માગી લે મારે છૂટ છે પછી એ વચનો કરી લઈએ છીએ ભરતને રાજ્ય જોઈએ રામચંદ્રજીને વનવાસ જોઈએ એવી વાત એને કદી કરી નથી પછી તો ભાઈઓ ભાઈને રસ્તો કાઢેલો છે પિતા રચાઈ લાગ્યા એ વચન ન દે તો પણ એને ચાલે એવું નહોતું અને કુળની રીતિ બદલે તો પણ ચાલે એવું નહોતું એટલે એ મુંજાઈ ગયા મુંબરમાં આયુષ્ય પૂરો થવાનો કાળ તો એ નિમિત્ત પડી ગયો પડી ગયું એટલે આ લોકો ભેગા થયા ભાઈઓ ચારે કરે શું કરશે પ્રસંગ તો છેલ્લો આવ્યો છે પિતાજીનું વચન જાય એ તો આપણા કોઈથી મળી શકું છે આદર્શ કુટુંબ હતું બીજી બાજુ કુળની રીતે જાય એ પણ મુશ્કેલી વાળી વાત હતી રસ્તો શું કરો રામચંદ્રજી અયોધ્યામાં હોય અને ભરત રાજ કરે કઈ પોસિબલ તમારે રસ્તો કાઢવો એ કાઢો બાકી આ સિવાય નો કાઢો જે કાઢવો અહીં રામચંદ્રજી પોતે આ રસ્તો કાઢેલો છે 14 વર્ષના વનવાસ નો રસ્તો એમણે પોતે કાઢેલો છે હું અજ્ઞાત વાસ સેવા માંગુ છું હું રાજ ચલાવ અને હું અજ્ઞાત વાસ માં ચાલ્યો જાઉં પછી શું વાંધો પડે હું અયોધ્યામાં હોઉં તો તને વાંધો પડે એટલે પછી કોઈ પણ જાતના રાજ્યમાંથી ધન કે સાધનો કે હાથી ઘોડા કે રથ કે કાંઈ પણ સુવિધા હોય જંગલમાં અજ્ઞાતવાસ સેવા માત્ર ગુપ્તવાસ સેવાને માટે એ વાત પણ હું કેવી રીતે બેસી શકું મને તો કાંઈ બેસતું નથી તો તમારે બેસાડે છૂટકો છે હવે તું રસ્તો કાઢે આટલો રસ્તો મેં કાઢ્યો હવે તારે રસ્તો કાઢવો હોય તું કાઢ તો કે તમારી ચરણ પાદુકા આ ગાડી ઉપર તો તમારી ચરણ પાદુકા બેસશે હું તો તમારો સેવક થઈને નોકર થઈને વહીવટ કરીશ એ પિતાજીના વચન છે એટલે વહીવટ જરૂર કરીશ તમારી ગેરહાજરી આસન ઉપર લઈ જશે એ રીતે પછી વહીવટ સંભાળી લેશે પણ આટલી નમ્રતા પૂર્વક આઈડિયોલોજી એટલે જ સાયન્સ બતાવે છે આદર્શ દોરી તો એક્સ્ટ્રાઓર્ડિનરી છે મુકે બી વાત લીધી છે મુકે મારું હૃદય સંસારના દુઃખો રૂપે પતરા પથરાવથી પુરાઈ ગયું છે તો પણ મારા સ્વજનો મારે માટે રોશે એ બીકને લીધે હું આંસુ પાડીને રહ્યો હું આંસુ પડ્યા વગર અંદર ને અંદર રોયા કરું છું એમ કે છે બીજાને ખબર ના પડે એવી રીતે અહીંયા એવું બતાવ્યું છે કે એમનું વજન ઘટી ગયું છે દુર્બળ થઈ ગયા છે અને ચહેરા પર ઉદાસીનતા 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 ખૂબ જ રહે છે. કોઈની સાથે બોલતા નથી, ઘરમાં કોઈની સાથે બોલતા નથી, નોકર ચાકરો સાથે બોલતા નથી. એને બોલાવનારાઓની વ્યવસ્થા વાતો ચીતે ચલાવવા માટે વ્યવસ્થા ગોઠવે છે, કોઈની સાથે બોલતા નથી. એની પરિસ્થિતિમાં આ પોતે પોતાના મનની વાત ખોલે છે. આ પ્રકરણની અંદર કે છે શું પણ તમારા મનમાં વસ્તુ, આટલું બધું તમારું શરીરનું વજન ઘટી જાય, શરીરનું તેજ ઘટી જાય, દુબળા પડી જાવ, તમે દુબળા દેખાવ, નિસ્તેજ દેખાવ, એ બધી ઉદાસીનતાનું શું કારણ છે? મૂળની વાત ચાલે છે કે હું હૃદયમાં રડ્યા કરું છું. બહાર જો રોવું તો બીજા બધા રોવે, એ બીજા ન રોવે માટે અંદર નહીં. તે છતાં સ્વજનોને ખેદ ન થાય એટલા માટે ઉપર ઉપરથી કોઈ સમયે મુખ મલકાવું છું. ભાવવા લોકો પછી મારે લીધે ખેદ મારી જાય છે, એટલે ઉપર ઉપરથી કોઈ વાર હસી લીધું છે, એ મુખ મલકાવું છું. તથા બોલું ચાલું પણ હસવા તથા બોલવા આવી વૃત્તિઓ કેવી રસરહિત છે એ વાતને કેવળ મારા હૃદયમાં રહેલો વિવેક જ જાણે છે, બીજું કોઈ જાણતું
નથી.
ઉદાસીન પર બહારથી બોલતા હસતા બધું દેખાય, અંદર માંથી બીજે ઠેકાણે છે. જેમ ધનવાન માણસ, બહુ દ્રષ્ટાંતો તો બહુ લીધા છે પગલે ને પગલે, એક એક કથા ઉપર, જેમ ધનવાન માણસ ધન જતું રહ્યા પછી દરિદ્રતા આવે ત્યારે આગલી દશાને સંભાળી સંભાળીને બહુ જ દયા કરે છે. અમારે ત્યાં તો કેટલી જાઓ જરાલી હતી, આમ હતું તેમ હતું, તે હું પરમાનંદ માંથી ખસીને આ સંસારની ખટપટમાં આવી પડ્યો છું. સંસારની ખટપટ લીધે ખટપટમાં હું આવી પડ્યો છે, માટે આગલી દશાને સંભાળીને બહુ જ મૂંઝાયા કરું છું. પછી
દેવ પછી મનુષ્ય, દેવ પછી મનુષ્ય, પાછલો ભાઈ યાદ આવે.
આ રાજ્ય સંબંધી સંપત્તિઓ કેવળ ઠગારી છે, મનની વૃત્તિને મૂંઝાવી દેનારી છે અને ગુનાના સમૂહને તોડનારી છે. એવા ઘણો આનંદ આપે નહી, પણ દરિદ્રતા હોય ને એમાં પાછા પુષ્કળ પરિવાર હોય, તેમ મને આ ધનો કે જીવોમાં અનેક ચિંતાઓ રૂપે ચક્રીઓ ઉત્પન્ન થવાનો સંભવ છે તેવો આનંદ આપતા નથી. બરાબર, બધી સંપત્તિ મને ગુંજવે છે એમ કે છે. લોકોને લૌકિક રીતે સંપત્તિ આનંદ થાય છે, પોતાની મૂંઝવણ દેખાય છે. જેમ સાંકળોથી બંધાયેલા જંગલી હાથીને વિશાળ અને ભાંગી જાય એવા કાષ્ટાદીથી ઢાંકેલા ખાડામાં પાડવાને લીધે ઉત્પન્ન થનારી અનેક પ્રકારની દુઃખોની દશાઓના પરિચિંતનોથી મનમાં સુખ વળે નહીં, તે મને પણ વિશાળ અને ક્ષણભંગુર દેહાદિકમાં પડવાને લીધે ઉત્પન્ન થનારી અનેક પ્રકારના દુઃખોની દશાઓના પરિચિંતનોથી મનમાં ક્યાંય સુખ વળતું નથી. અત્યારથી આ ખાડા પહેલાની ચિંતા શરૂ થઈ છે, મોટા મોટા ખાડા આવ્યા, શું કરું?
છોડશે નહીં, એના મા બાપ એને પરિણામ વગર રહેશે નહીં, રાજકારણમાં એને રાજમાં રાજની ગાદીએ બેસાડ્યા વગર રહેશે નહીં, કરશું શું? પહેલેથી જ આખી ચિંતામાં આવી ગયા છે, એટલી બધી જુદા ચિંતા આવી છે કે એને શરીર ઉપર અસર થઈ છે. એવી રીતે આગળ આ અજ્ઞાન રૂપી રાત્રિ કે જેમાં લોકોના વિચારરૂપ નેત્રોની શક્તિ અપાર મોહરૂપી ભારે ઝાકળથી બંધ પડી ગઈ છે, તેમાં સેંકડો વિષયો રૂપી ચોરો કે જેવો ભારે પહોંચેલા અને ખળ છે તેવો સર્વદા ચારે બાજુથી વિવેકરૂપી મુખ્ય રત્નપુંજ રત્નનું જ હરણ કરવા પ્રવર્તેલા છે. તેઓને યુદ્ધ કરીને મારવામાં તત્વવેતાઓ વિના બીજા કયા સુભટો સમર્થ છે? આવા લડાઈની અંદર તો તત્વજ્ઞાનીઓ જીતી શકે, બીજાનું કામ કોઈ પણ સમર્થ નથી. કારણ કે મોરૂપી અંધારાનો નાશ કર્યા વિના તેઓનો વધ થવાનો સંભાવ નથી. મોહનો અંધારાનો મોરૂપી અંધારાનો નાશ કર્યા વિના છે, મુખ્ય વાત મોહ ની લીધી છે, એ બધી મૂળ વાતો રહેલી છે કે મોહનો નાશ કર્યા વિના આ બધી વૃત્તિઓનો નાશ નહીં થાય. એ પ્રકારે 12મું પ્રકરણ અહીંયા પૂરું થાય છે, 12મું સર્ગ પૂરો થાય છે. 28 શ્લોક હતા, 28 શ્લોક નો સીધો અનુવાદ કર્યો છે. પહેલો અને છેલ્લો શ્લોક લખાય છે. પછી 13માં માને છે લક્ષ્મીના દોષનું વર્ણન, સંપત્તિમાં કયા કયા દોષો થાય છે એનું વર્ણન રામચંદ્રજીના મુખેથી બોલાવે છે. રામે કહ્યું કે હે મુનિ, આ સંસારમાં મૂઢ લોકો જેની સ્થિતિને સર્વોત્કૃષ્ટ ગણે છે, લક્ષ્મી મળતા સારી સ્થિતિ ગણે છે, એવી લક્ષ્મી પણ વાસ્તવિક રીતે મોહને વાસ્તે છે. કારણ કે તેમાંથી અનેક અનર્થો ઉત્પન્ન થાય છે. જેમ વર્ષા ઋતુમાં નદી મોહને ઉછળતા મલી અને જળ કરી નાખે એવા અનંત મોટા મોટા તરંગોને ધરે છે, પહેલું પાણી દેખાય વર્ષા ઋતુમાં, તેમ લક્ષ્મી પણ બહુ જ ઉછળતા મલિન અને જળ કરી નાખે એવા રાગ દ્વેષાદિકના અનંત મોટા મોટા તરંગોને ધરે છે. લક્ષ્મીની ચિંતાઓ રૂપી ઘણી દીકરીઓ ઉત્પન્ન થાય છે કે જેઓ નદીઓની લહેરોની પેઠે બહુ જ આડા વર્ણોવાળી અને ચંચળ હોય છે. જેમ પગમાં અગ્નિના તનખાથી એક દ્રષ્ટાંત ભોગવતા, જેમ પગમાં અગ્નિના તનખાથી દાઝી ગયેલી સ્ત્રી એક ઠેકાણે પગલું નહીં રાખતા કઢંકી રીતે આંતર દોડ્યા કરે, પોસો ચોટી ગયો હળકતો, મુખી પગ પડી ગયો ચોટી ગયો, પછી કેવી રીતે ચાલે? એ કઢંકી રીતે ચાલે છે. તેમ અભાવની લક્ષ્મી પણ એક ઠેકાણે સ્થિર નહીં રહેતા, કઢંકી રીતે ચારે બાજુ દોડ્યા કરે, કોઈને કાંઈ નુકસાન કરતી જાય છે, કોઈને કાંઈ નુકસાન કરતી જાય છે, કોઈને ક્યાંય નુકસાન કરતી જાય છે. માણસ તો કહ્યું કે વધારે પડતો પૈસો છે એટલે માણસને પછી કાંઈ ક્યાં વાપરવો એનું ઠેકાણું રહેતું નથી. લક્ષ્મી દીવાની શિખાની પેઠે પોતાના એક ભાગનો સ્પર્શ થવાથી પણ ભારે બળતરા ઉત્પન્ન કરે છે અને પોતાની અંદર વિનાશરૂપ કાજળને ધરીને રહે છે. બધાના દ્રષ્ટાંતો છે. રાજાની પ્રીતિની પેઠે ઘણા કષ્ટથી મેળવેલી છતાં પણ ખરાબ ચાલવાળી આ લક્ષ્મી ગુણ અવગુણનો વિચાર કર્યા વિના જે કોઈ પાસે રહેતો હોય એનો અભાવ ચડી જાય છે અને જે કાર્યો કરવાથી અનેક પાપોથી સર્પોના વેગનો વિસ્તાર થાય તે કાર્યો કરવાથી વિસ્તાર પામે છે. જ્યાં સુધી વાયુએ ટાઢને કઠિન ન કરી હોય ત્યાં સુધી તે ટાઢ શીતળ અને કોમળ સ્પર્શવાળી લાગે છે, ગુલાબી ઠંડી જાણી કહે છે પ્રેઝન્ટ કોલ્ડનો. પણ પવનનો સુસ્વાદ શરૂ થાય ત્યારે ખબર પડે કે ટાઢ કેવી છે. તેમ જ્યાં સુધી લક્ષ્મી માણસને કઠિન ન કર્યો હોય ત્યાં સુધી તે માણસ સ્વજનને તથા પરજનને ટાઢો તથા કોનો લાગે છે, જેમ ધૂળની મીઠી મુઠ્ઠી ગમે તેવા ઉત્તમ મણિઓને પણ મેલા કરી નાખે છે, તેમ લક્ષ્મી વિચક્ષણ હોય, શૂર હોય, કરેલા ઉપકારને જાણનારા હોય, ઉદારને કોમળ માણસોને પણ દલિત કરી નાખે છે. એ મુનિ લક્ષ્મી ઝેરી લતાની પેઠે સુખને માટે નહીં પણ દુઃખને માટે જ વધે છે. ઝેરી કોઈ લતા વધે તો એમાં ઝેર વધે છે, અને રક્ષણ કરવાથી તે વિનાશને જ ઉત્પન્ન કરે છે. ધનવાન છતાં લોકોની નિંદાનું પાત્ર ન થઈ, શૂર છતાં બકવાદ નહીં કરનાર, અને સમર્થ છતાં સંતુષ્ટિ રાખનાર, એ ત્રણ પુરુષો આ સંસારમાં મળતા નથી. ધનવાન છતાં લોકોનું નિંદાનું પાત્ર ન થાય એવા પુરુષ મળતા નથી, શૂરવીર છતાં બકવાદ નહીં કરનારા પુરુષો મળતા નથી, અને સમર્થ છતાં સંતુષ્ટિ રાખનારા પુરુષો મળતા નથી. આ લક્ષ્મી અનેક દુઃખરૂપી સર્પોની વિષમ તથા ગહનતાવાળી ગુફા જેવી છે. ઘાટા મોહરૂપી મોટા હાથીઓને વિંધ્યાચળની તળેટી રૂપ છે. સારા કાર્ય રૂપી કમળોને રાત્રે રૂપ છે, અને દુઃખોરૂપી કુમુદો એટલે રાત્રે વિકાસી કમળને કુમુદ કહે છે. બે પ્રકારના કમળ હોય છે, એક દિવસે રાત્રે થઈ. દુઃખોરૂપી કુમુદો અને ચાંદની રૂપ છે, એક ચંદ્રથી ખીલે અને એક સૂર્યથી ખીલે, બે જાતના કમળ હોય. કુમુદને ચાંદનીનું કમળ કહેવામાં આવે છે, તો એ દુઃખનો વિકાસ કરે છે. દયારૂપી દેવીને વંટોળી અને વાયુ રૂપ છે. અનેક વિકારો રૂપી કલ્લોળોની નદી રૂપ છે. ભ્રાંતિના ગંધર્વ નગર રૂપ છે. ગંધર્વ નગર માયાની નયન નગર હોય છે, વૈશ્ય મોટા મોટા થયા છે. ખેદરૂપી ઝેરને વધારનાર છે. વિકલ્પરૂપી ધાન્યોના ખેતર રૂપ છે. ખેદ સહિત ભયને ઉત્પન્ન કરવામાં સર્પી રૂપ છે. વૈરાગ્યરૂપી લતાઓને હિમ રૂપ છે. રાગવેશાદી ઘોડોને રાત્રિ રૂપ છે. એટલે બધી કોઈ દ્રષ્ટાંત ઉપમા ઉભો આપી છે. વિવેકરૂપી ચંદ્રને રાહુની દાઢ રૂપ છે, અને સૌજન્યરૂપી કમળને ચાંદની રૂપ છે. ઇન્દ્રધનુષની પેઠે ચપળતા ભરેલા અનેક રંગોથી મનને હરનારી છે. વીજળીની પેઠે ઉત્પન્ન થઈને ચપળતાથી તૃત જ જતી રહેનારી તથા ઘરનો આશ્રય કરનારી છે. બનાવી શકે કાર્ય પોતે વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પ્રતંગ એ બધા આમાંથી વીજળી લાગી છે. વાંચ્યું છે, એમના કાર્યમાં વાંચ્યું છે, પોતે બધા ગ્રંથો વાંચી ગયા છે. કોઈ કોઈ કાવ્યો બને છે એમાં જે ઉપમા લીધી છે એ બધી આમાંથી વીજળીની પેઠે ઉત્પન્ન થઈને ચપળતાથી તુરંત જતી રહેનારી તથા જળનો આશ્રય કરનારી છે. ચપળતાના વનના નોળિયા કરતા પણ અધિક છે. ચપળતામાં વનના નોળિયા કરતા પણ અધિક છે. એ સામે આ દેવલો છે એ વધારે ચપળ પ્રાણી છે. સાતની સામે દર છે ઘડીકમાં ક્યાંક હોય, ઘડીકમાં ક્યાંક હોય, પણ ચપળ છે. નીચકુળના લોકોની એ પાસે ભરાઈ રહેનારી છે. અહીંયા બધા ધર્મ ઘણો છે, પણ અમેરિકાનો ધર્મ નથી, પૈસા ત્યાં વધારે છે, પણ એમ જ હોય. નિષ્કુળના લોકોની પાસે ભરાઈ રહેનારી છે. ઉનાળાના ઝાંઝવાના પાણી કરતા પણ વધારે ઠગનારી છે. ઝાંઝવાના જળ કરતા પણ વધારે ઠગનારી છે. પાણીની લહેરની પેઠે કોઈ સ્થળમાં ક્ષણ માત્ર પણ એક રૂપે રહેતી નથી. જીવનની જ્વાળાની પેઠે અચાનક દુર્દશામાં નાખનારી છે. યુદ્ધમાં ઉત્સાહ ધરાવનારા હાથીઓના ટોળાને જીવનની પેઠે થોડી બાદ પણ કરે છે, અને ખડગની ધારાની પેઠે ટાઢી તીખી તથા તીક્ષ્ણ હૃદયવાળાઓને આશ્રય કરનારી છે. પરાધનોને લઈ લેવાની ઈચ્છાવાળી અને જેની અંદર ગુપ્ત રૂપે નીચ ચિંતાઓ રહેલી છે એવી આ હાવી લક્ષ્મી છે. દુઃખ વિના કાંઈ પણ બીજું ફળ દેખતો નથી. આ રામચંદ્ર કમળ સરખા નેત્ર વાળા રામ આ બધી જગ્યાએ આવે છે. રામના જે નેત્રો કમળ ની પાંદડી એકદમ છોડે. એટલે આપણે જે રામાયણ છે એનું નામ પદ્મ પુરાણ છે. પદ્મ એટલે કમળ, એમના નેત્રો ઉપરથી એ પુરાણનું નામ પદ્મ પુરાણ કર્યું છે. એ વાત આપણે પણ પ્રસિદ્ધ છે. કમળનયનો જ્યારથી બ્રાહ્મણો ની સાથે તીર્થયાત્રામાં આવ્યા છે ત્યારથી માંડી આજ દિવસ સુધી કચવા યાદ કરે છે. અમુક ઘણા યત્ન થી પ્રાર્થના કરીએ છીએ ત્યારે રામ કર્મેલા મુખથી પોતાનું દિવસ સંબંધી કૃત્ય કરે છે. નિત્ય કૃત્ય નિત્યક્રમ જે કરે છે રોજિંદુ પરવારમાં એ બહુ કરીએ ત્યારે કર્મેલા મોઢાથી ઉદાસ ફેરા છે અને સમય પર પણ નથી કરતા. એ પોતાના ટાઈમે નથી કરતા પરવારના સ્નાન દેવપૂજન દાન અને ભોજન એને મને માહિતી માનો રોજ દાન આવે ભોજન કર્યા પહેલા એનું દાન નો નિત્ય ક્રમ ન હોય. દેવી દાન ભોજન આદિ ક્રિયાઓ કરતા કચવાયા કરે છે. અમુક પ્રાર્થના કરતા છતાં પણ પેટ ભરીને જમતા નથી. સંભાળવા માટે દીકરે આપીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ પેટ ભરીને ખાતા નથી. અંતપુરની ચપળ દાસીઓ ક્રીડા કરવાના સ્થાનોમાં હિંડોળા બાંધી રાખે છે. ત્યાં જ્યાં આવાગમન કરવાનો તો પણ જે બપોરે વરસાદની ધારાઓની સાથે ક્રિયા કરે તે લીલાથી તેઓની સાથે ક્રિયા કરતા નથી, પ્રસન્ન ચિત્તથી નથી કરતા. જેને સ્વર્ગમાંથી પડવાનો કાળ પાસે આવ્યો હોય તે જેમ તેને જેમ સ્વર્ગ આનંદ ના આપે છેલ્લા સમયના આયુષ્યવાની પરિસ્થિતિ હોય પછી એ સ્વર્ગનું સ્વર્ગ છે એને આનંદ અહીંયા પણ એમ છે. પછી એને એ જોઈ જોઈને એને નજર અમે એ નિસર્ગમાં એ પરિસ્થિતિ છે. એ સતની સંપત્તિ એને એટલું બધું દુઃખનું નિમિત્ત થઈ પડે છે કે તો એ જ ભોગવેને એ જ જાણે બીજાને ખબર ન પડે કે કેટલા દુઃખ થાય છે. જેને સ્વર્ગમાંથી પડવાનો કાળ આવ્યો હોય કેવી વાત લીધી છે તેને જેમ સ્વર્ગ આનંદ ના આપે તેમ કળી જેવા માણિક્યોથી ધડેલા બાજુબંધ અને કડા તેમને આનંદ આપતા નથી. લાગી ના પડે એમને આનંદ આપતા નથી. શોભાના ઘરેણા છે પણ એમને આનંદ આપતા નથી. જીવનમાં ક્રીડા કરતી સ્ત્રીઓ વારંવાર ભેગા કરતી હોય અને ફૂલોના સુગંધવાળા પવન ચાલ્યા કરતા હોય એવા લતાડોની નિકુંજોને જોઈને તેઓ બહુ જ ખેદ પામે છે. આ બધું સુંદર વસ્તુઓ જોઈને વધારે ઉદાસીન થાય છે. જે પદાર્થ યોગ્ય સ્વાદિષ્ટ સુકોમળ અને ચિત્તને હરનારા હોય તે પદાર્થ પણ તેઓ ખેદ પામે છે અને તે પદાર્થને જોઈને પણ જાણે આંખોમાં ઘણા આંસુ આવતા હોય એવા આપણે દેખાય છે. એ વખતે રડતા ઉડતા દેખાય છે. બીજા જ્યાં ચિત્ત પ્રસન્નતાથી મલકી ઉઠે રાજી રાજી થઈ જાય એ જગ્યાએ આપણને આંસુવાળા નેત્રો સાથે દેખાય છે. સ્ત્રીઓ નૃત્ય સુગંધી ગ્રાસો કરતી હોય ત્યારે તેઓને જોઈને હાથે મારી આગળ પોતાના શરીર હલાવી હલાવીને મને શા માટે ઉઠે છે એમ બોલીને તેઓની નિંદા કરે છે. આમ કેમ કરે છે? ભોજન શયન વાહન વિલાસ જ્ઞાન અને આસન યોગ્યતાવાળા છતાં રાજા છે મનોરથ કરવાથી શું મળે? સઘળું જ ખોટું છે. આ બધું ખોટું જ છે એમ બોલીને ગુપચુપ એટલા બેઠા રહે છે. તો વિરાટમાં આવેલા છે. વિરાટ પ્રકરણમાં રામનું વિરાટ લીધું છે. ઉત્કૃષ્ટ વિરાટ હાસ્યરસ્તે રાજી થતા નથી, ભોગમાં આસક્ત થતા નથી અને કોઈ કામમાં લાગતા નથી. માત્ર ચૂપ થઈને બેસી જ રહે છે. જીવોના ચોટલાઓમાં મોતિયાની માળાઓ ચડતા કરે છે, એવી અને શૃંગારની ચેષ્ટાઓથી નેત્રોના ચાળા કરનારી સ્ત્રીઓ જેમ હરિણીઓ મનમાં ઝાડને આનંદ ન આપે તેમની મનને આનંદ આપે. પામર લોકોમાં વિચારેલા માણસની પેઠે એકાંતરૂપ દિશાઓના છેડાઓમાં નદી આદિના તીરોમાં વનોમાં અને અરણ્યોમાં રૂચિ પામે છે. બોલા લોકો આ જગ્યાએ રૂચિ પામે છે, વસ્ત્ર પાન ભોજન અને જોઈતી વસ્તુઓનું ગ્રહણ ઇત્યાદિમાં વિમુખપણાને લીધે સંન્યાસના ધર્મ પાલનારા તપસ્વીને અનુસરે છે. જ્યાં કોઈ લોકો ન હોય એવા પ્રદેશમાં એકલા જ રહે છે એકાંતમાં, અને એકાકાર બુદ્ધિને લીધે હસતા નથી, ગાતા નથી અને રોતા પણ નથી. પદ્માસન વાળીને શૂન્ય મનથી કેવળ ડાબા હાથના ગાલ મૂકીને બેસી રહે છે, ડાબા હાથમાં ગાલ મૂકીને બેસી રહે છે. સારો પદાર્થ મળવાથી રાજી થતા નથી અને અનિષ્ટ પદાર્થ મળવાથી અમો જાણતા નથી કે એ પોતે શી રીતે ચાલે છે, શું કરે છે, શું માગે છે, કોની ચિંતા કરે છે, કેમ આવે છે, કયો નિયમ રાખે છે અને કોને અનુસરે છે, કઈ જાણતા નથી. આ બધા અનુચરો વાત કરે છે. શરદ ઋતુના અંતમાં ઝાડની પેટે તેઓ દિવસે દિવસે દુબળા પડતા જાય છે, પીળા પડતા જાય છે અને વૃક્ષ થતા જાય છે, નિસ્તેજ થતા જાય છે. રાજા એમને અનુસરનારા લક્ષ્મણ તથા શત્રુઘ્ન પણ તેમને તેમના પ્રતિબિંબની પેટે તેમના જેવા થઈ ગયા છે. રાજાઓ અને માતાઓ વારંવાર પૂછવા છતાં રામ મને કઈ નથી એમ કહીને પોતાના અભિપ્રાયને જણાવવાની કોઈ જાતની ચેષ્ટા કર્યા વગર પૂરતા બેસી રહ્યા છે. પૂછે છે પણ આ બધું છે શું, કઈ નથી મને તો કઈ નથી ને પોતાનો હૃદય ખોલતા. પોતાની પાસે કોઈ વિવેકી બેઠો હોય તો તેને આ સંસારમાં સુખ કે જેવો માત્ર ઉપરથી સારા લાગે છે તેવોમાં મન રાખીશ નહીં એવી રીતની શિખામણ આપે છે. બાજુમાં બેઠો હોય તેને શિખામણ આપે છે, આ બધું દેખાય છે એમાં કાંઈ માલ નથી, તું એમાં સુખની માનસા કરીશ નહીં એમ શિખામણ આપે છે. અનેક પ્રકારના વૈભવોથી રમણીય લાગે એવી સ્ત્રીઓ પોતાની સામે સભામાં બેઠી હોય તો પણ તેના ઉપર કાંઈ રુચિ નહીં કરતા, જાણે તેઓના વિનાશને સમીપમાં દેખતા હોય એમ વર્તે છે. જાણે કોઈ મળવા બેઠા હોય તે જોવે છે. જે પદ અનાયાસથી મળે એવું છે ને તેવું છે તેને નહીં મેળવતા, મેં બહારની પ્રવૃત્તિઓથી આટલા આયુષને નકામું જ કાઢ્યો, નકામું મારવા ઈચ્છું હોય ત્યાં સુધી એમ વારંવાર મધુર ધ્વનિથી ગયા કરે છે. એટલે વૈરાગ્યના પદો ગયા કરે છે. કોઈ પોતાની પાસે રહેનાર સેવક ચક્રવર્તી થાવો અને રાજસૂર્ય કરજો રાજસૂર્ય નામનો અંગ યજ્ઞ હોય છે અને છેલ્લે કરે રાજસૂર્ય એમ કહો તો પોતાનું મન તે વિષયમાં નહીં હોવાને લીધે મૂંગા રહીને જેમ કોઈ ઘેલો માણસ બોલતો હોય તેમ હસી કાઢવામાં આવે તેમ હસી કાઢે છે. પાગલ માણસ જેમ હસે છે, કોઈના કયા પર ધ્યાન આપતા નથી, પાસે પડેલા પદાર્થ ઉપર દ્રષ્ટિ કરતા નથી અને પોતાને જોઈએ તેવી વસ્તુ મળ્યા છતાં પણ તેની અવજ્ઞા કરે છે. જો આકાશમાં મોટું મન અને તે મનમાં વળી કમળ સંભવિત હોય તો આત્મામાં મન અને મનમાં વિસ્મય સંભવિત થાય. કેમ ઉપમા આપી છે એવા વિચારથી આત્મજ્ઞાનની વાત હારે હારે નાખતા જાય છે. ગ્રંથ પૂરી છે કે ક્યાં ક્યાંક આત્મજ્ઞાનની વાત
છોડતા જાય છે. આત્માનું સ્વરૂપ
જેમ આકાશમાં કોઈ મોટું જંગલ હોય તો બને ખરું અને એ વનમાં પછી બધા કમળો હોય પાછા એમ પારે ખરું, એક તો જંગલ જ ન હોય પછી એમાં જંગલમાં કમળ ક્યાંથી હોય. એમ આ જે તેની કલ્પના કરે છે આકાશમાં મન બાંધે છે અને એમાં કમળ ગમે છે એમ આત્મામાં મન અને મનમાં વિસ્મય સંભવિત થાય એવા વિચારથી એમના મનમાં કોઈ વસ્તુ જોઈને વિસ્મય થતો નથી, કાંઈ આશ્ચર્ય નથી લાગતો, ગમે એવી સારી વસ્તુ દેખાડ મહત્તા નથી આવતી. એ રામ સ્ત્રીઓના મંદિરમાં બેઠા હોય તો પણ જેમ વરસાદની ધારાઓમાં મોટા પથરાને ભેદી શકે નહીં, એમ કામદેવના બાણો એમને અભેદ્ય એમના અભેદ્ય મનને ભેદી શકતા નથી. કોઈ પોતાની પાસે ધન માંગવા આવે તો તેને ધન કે જે આપદાઓના મુખ્ય સ્થાનક રૂપ છે તેને તું શા માટે ઈચ્છે છે એમ તેને સમર્થન આપી દે છે. આ આપત્તિ છે અને આ સંપત્તિ છે એવી રીતનો ભોગ માત્ર કલ્પના સમર્થન થાય છે એવા અર્થના શ્લોકો ગાયા કરે છે. વિદ્વાન વિશિષ્ટ દર્શન આશ્રમમાં જે બીજી વિદ્યાઓ આપણે હાય હું વાયોગ્ય હાય હું અનાથ છું એવી રીતે લોકો રોયા કરે છે તો પણ તે લોકોને વૈરાગ્ય પ્રાપ્ત થતું નથી, આશ્ચર્ય છે એમ રોયા કરે છે. એ રાજા ભગવાન સ્વરૂપે વનના મોટા શાલ નામના ઝાડની પેઠે ઉન્નતિવાળા અને શત્રુઓને હણનારા રામ હમણાં આવી સ્થિતિમાં વર્તે છે, અત્યારે ફિલહાલ એ સ્થિતિની અંદર અત્યારે બેઠા છે, કામ ચુકરે મને છે. તેથી અમે ભૂંજાઈ ગયા છીએ. એ મહારાજ નિર્ણય રામનું ચિત્ત એવું થઈ ગયું છે, તેનું શું કરવું હવે, આમ ચિત્ત થઈ ગયું છે અને શું કરશું તે કાંઈ અમારા જાણવામાં આવતું નથી. માટે આ વિષયમાં અમે આપના ઉપર આધાર રાખીએ છીએ. કોઈ રાજા અથવા બ્રાહ્મણ એમની આગળ બેસીને રાજનીતિનો કે વ્યવહારનો ઉપદેશ કરવા લાગે તો તેને તે પોતે એક માર્ગી હોવાથી જેમ કોઈ મૂર્ખને હસી કાઢે તેમ હસી કાઢે છે. સરવાળા મારીને તો હું બેઠો છું, ઉદાસીને બેઠો છું, એ તમારી બધી રાજનીતિ વ્યવહારનીતિનો સરવાળો મારીને ઉદાસીને બેઠો છું, હસી કાઢે છે અને તેની વાત તો રૂચિ દેખાડતા નથી. આ બાહ્ય દ્રષ્ટિથી જણાતું જે વિનાશી વિસ્તીર્ણ જગત ઉઠેલું છે તે વાસ્તવિક નથી, એવો નિર્ણય કરીને તે વિશે વધારે સમજણ મેળવવા ઈચ્છે છે. હે રાજા, શત્રુમાં પોતાના દેહમાં મિત્રમાં રાજ્યમાં માતામાં અને સંપત્તિમાં કે વિપત્તિમાં એમનું મન ક્યાંય લાગતું નથી, એમના મનને બહારના વિષયોમાં પ્રવૃત્તિ થતી જ નથી, એમને સ્વાધીન વિષયો ઉપર રૂચિ નથી, પરાધીન વિષયોને આશા નથી, કોઈ વસ્તુની ઈચ્છા નથી અને એમ છતાં પણ એમના મનને વિશ્રાંતિ મળતી નથી, એ પોતે વિવેકી છે તેથી એમને ભંગ કહી શકાય એમ નથી અને વિશ્રાંતિ મળી નથી તેથી મુક્ત પણ કહી શકાતા નથી. તેથી અમો બહુ સંતાપ પામ્યા કરીએ છીએ. અને માતાઓનો રાજ્યનું કે ઉદ્યમનું શું પ્રયોજન છે, કશું પ્રયોજન નથી એમ મનમાં નિશ્ચય કરીને જાણે મરવાની જ વાટ જોતા હોય તેમ રહે છે, એટલા ઉદાસીન છે. જેમ વૃષ્ટિ રોકાઈ જવાથી બપૈયો ઉદ્વેગ પામે તેમ ભોગ આયુષ રાજ મિત્રો પિતા અને માતા રૂપી પ્રતિબંધથી બહુ ઉદ્વેગ પામે, એ બધા એને બંધનના નિમિત્ત દેખાય છે. આ પ્રમાણે આપના પુત્ર ઉપર ઘણી શાખાઓના વિસ્તાર વાળી વિપત્તિ આવી પડી છે, માટે દયા કરીને આપે તે વિપત્તિનું ઉચ્છેદન કરવામાં પ્રવૃત્તિ કરવી જોઈએ. આપ કઈ કરશો કાઢવાનો ભજન પરિસ્થિતિમાં આવી ગયા છે. હે મહારાજ, રામનો એવો સ્વભાવ થઈ જવાને લીધે તેમને સઘળા વિભવો વાળી આ વિસ્તીર્ણ સંસાર રૂપી ઝાડ ઝેર જેવી પ્રતિકૂળ લાગે છે. આ પૃથ્વી ઉપર એવો મહાશય કોણ મળે કે જે રામને રાજ્ય સંબંધી યોગ્ય વ્યવહારમાં નાખવાને સમર્થ થાય, અમને તો કોઈ દેખાતો નથી કોણ એને મળશે. આવે જેમ સૂર્ય અંધારું મટાડીને જગતમાં પોતાના પ્રકાશનું ઉપનાને સફળ કરે છે તેમ રામના મનમાં સરા રહેલા દુઃખદાયી ભાવને મટાડીને પોતાના ઉદ્દેશકપણાને સફળ કરે એવો મહાત્મા કોણ મળે. આ અનુસરવાનું નિવેદન કરે છે એમ.